સંવત 2477 આશો સુદ પાંચમ શુક્રવાર તારીખ 5/10/51 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ગાંધી સ્વામી નું નિયમસાના જીવ અધિકાર ની ગાથા 11 તથા 12 ઉપર સ્વર્ણપુર માં પ્રવચન.
નમો ડોયે સૌ હરિયંતાણમ, નમો ડોયે સૌ સિદ્ધાણમ, નમો ડોયે સૌ આયુર્યાણમ, નમો ડોયે સૌ ઉજ્જાયાણમ, નમો ડોયે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદં મોક્ષદં ચે ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન યો મંગળમ રૂપમોહિ, મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ. સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિદાતા.
11મી અને 12મી ગાથા છે. કેવળ ઇન્દ્રિય રહ્યમ અસહાયમ તમ સહાવનાણતિ સન્નાણ ઇદર વ્યપે વિહાવનાણ હવે દુયમ સન્નાણ ચૌભેયમ મદીસુદોહી તહે મણુપજમ અન્નાણતિ વ્યપમ મદિયાદિ ભેદદો ચેવ. અસહાય ઇન્દ્રિય વિહીન કેવળ ને સ્વાભાવિક જ્ઞાન છે, સુજ્ઞાન ને અજ્ઞાન એમ વિભાવ જ્ઞાન દ્વિવિધ છે. મતિ સુત અવધિ મન પર્યવ ભેદ છે સુજ્ઞાન ના, કુમતિ કુ અવધિ કુશ્રુત એ ત્રણ ભેદ છે અજ્ઞાન ના. 56 વ્યાર જેવો અહીંયા અધિકાર ચાલે છે જ્ઞાન ના ભેદો. આત્મા જે જ્ઞાન સ્વભાવ છે એના ભેદ પ્રકારનું વર્ણન ચાલે છે. એનું વર્ણન કહ્યું ને હવે આમાં જરી પ્રત્યક્ષ પરોક્ષ ની વ્યાખ્યા કરશે. આમાં તો જે જ્ઞાનમાં કોઈની સહાય નથી અને જે જ્ઞાનમાં કોઈની નિમિત્ત રૂપે સહાય છે એવી અપેક્ષાનું આમાં કથન છે. નિમિત રૂપ સહાય એટલે નિમિત્તની જેમાં એક ઉપસ્થિતિ છે અને એકમાં નિમિત્તની અપેક્ષા જ નથી એવા જ્ઞાનના ભેદોનું વર્ણન અને સમ્યક જ્ઞાનના વિભાવરૂપ ભેદ અને તદ્દન કે કેવળ વિભાવરૂપ ભેદ એની વ્યાખ્યા ગાથામાં છે. જે જ્ઞાન કેવળ ઇન્દ્રિય રહિત અને અસહાય છે તે સ્વભાવ જ્ઞાન છે. સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન રૂપ ભેદ પાડવામાં આવતા વિભાવ જ્ઞાન બે પ્રકારનું છે. આ તો એક જાણવાની વાત છે. આ ગાથાઓમાં તો કઈ સમ્યક જ્ઞાન ચાર ભેદવાળું છે. મતિ શ્રુત અવધિ અને મનોપર્યવ અને મિથ્યા જ્ઞાન અજ્ઞાન એ મતિ આદિના ભેદથી ત્રણ ભેદવાળું છે. વાંક ભેદ વર્ણ્યા. અહી આ ગાથાઓમાં જ્ઞાનના ભેદ કયા છે પહેલી વાત વર્ણવે છે. હવે અસહાય કાર્ય સ્વભાવ જ્ઞાનનું વર્ણન લે છે. અસહાય કાર્ય સ્વભાવ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન. એક સમયમાં કેવળ જ્ઞાન ત્રણકાળ ત્રણ લોકને બધાને જાણે એમ અસહાય કેવળ જ્ઞાન કેવું છે કાર્ય સ્વભાવ જ્ઞાન કે જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી કેવળ છે. કેવળ જ્ઞાન કેવું છે જો આ વ્યાખ્યા જીવની ચાલે છે. એના જીવના ઉપયોગ વાળો જીવ કેવો એની ચાલે છે અને એ ઉપયોગના ભેદો પ્રત્યક્ષ પરોક્ષ કેવી રીતે એની વાત ચાલે એ બધું આખું સ્વરૂપ બરાબર જાણે ત્યારે એને જીવ જાણ્યો કહેવાય, નહીતર જીવ જાણ્યો કહેવાય નહીં. જીવ ઉપાધિ વિનાના સ્વરૂપો હોવાથી કેવો એકનું નિર્ભય અને શુદ્ધ છે. જો કેવો જ્ઞાન, જેવો જ્ઞાન એકનું છે એની સાથે કોઈ નિમિત્તની અપેક્ષાનો ભેળ છે નથી, શુદ્ધ છે. આવરણ વિનાના સ્વભાવ હોવાથી એ કેવળ જ્ઞાનમાં કોઈ જાતનું આવરણ છે નહીં. એના કારણે ત્રણ ઇન્દ્રિય અને દેશકાળાદી વ્યવધાન રહે છે. કેવું છે કેવળ જ્ઞાન? એ કેવળ જ્ઞાન ક્રમે ક્રમે જાણતું નથી, બીજા જ્ઞાનો ક્રમે જાણે એમાં ક્રમે ક્રમે જાણતું નથી. તેને ઇન્દ્રિયની અપેક્ષા નથી, ઇન્દ્રિયનો એને આડો પડદો કંતરાય કે વિઘન કે નિમિત્ત રૂપ નથી. અને દેશ કાવ કે ક્ષેત્ર થોડું જાણે, કાવ થોડું જાણે, અથવા ભૂતકાળ ઘણો આગો છે અને ક્ષેત્ર ઘણું આગું છે માટે એને ન જાણે એવું આમાં છે નહીં. દેશકાળ આદિ વ્યવધાન અંતરાય નથી, જેમાં આડો પડદો નથી. બધું ત્રણ કાળ ત્રણ લોકનું કેવળ જ્ઞાન જાણે. જો આત્માનો કાર્ય સ્વભાવ જ્ઞાનનું વર્ણન ચાલે છે, એ કાર્ય સ્વભાવ જ્ઞાન જ્યાં સુધી ન હોય ત્યાં સુધી એની અધૂરી દશા અને વિકાર એ બધો હેમાં જાણવા જેવો છે. અને ત્રિકાળ ચૈતન સ્વભાવ જે છે એને ઉપાધિ માનતા, ઉપાધિ એટલે અંગીકાર કરી શ્રદ્ધા કરીને એકાગ્ર થતા આ કેવળ જ્ઞાન કાર્ય સ્વભાવ રૂપ દશા પ્રગટ થાય છે, એ માટે આ વર્ણવે છે. કેવળ જ્ઞાન ને કોઈ ક્રમ નથી, ઇન્દ્રિય અને દેશ કાળાદી નો કોઈ અંતરાય નથી. એક વસ્તુમાં નહીં વ્યાપતો હોવાથી એ કેવળ જ્ઞાન કે જ્ઞેય ને એક જ્ઞેય ને જાણે ને પછી બીજાને જાણે એવું જ્ઞેયમાં પણ અહીં ક્રમ, અહીં જ્ઞાન તરફમાં ક્રમ નથી અને જ્ઞેય તરફમાં એક જ્ઞેય નહીં જાણે એવું એ છે નહીં. એક એક વસ્તુમાં નહીં વ્યાપતો હોવાથી સમસ્ત વસ્તુઓમાં વ્યાપતો હોવાથી એટલે બધી ચીજને એક સમયમાં જાણતો હોવાથી અસહાય છે. કેવળ જ્ઞાન અસહાય છે. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક પ્રત્યક્ષ જે જ્ઞાન જાણે એને અસહાય કાર્ય સ્વભાવ જ્ઞાન કહે છે. કાર્ય સ્વભાવ જ્ઞાન સમજાય છે. એ પર્યાયરૂપ પ્રગટ્યું, પર્યાયરૂપ પ્રગટ્યું, પ્રગટ્યું માટે એને કાર્ય કહે છે. માટે તે અસહાય તે કાર્ય સ્વભાવ જ્ઞાન છે. કારણ જ્ઞાન પણ તેવું જ છે. એ કેવળ જ્ઞાન પ્રગટ થવાનું કારણ રૂપ જે કારણ જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ આગળ કહેશે, સમજાય છે. એ ત્રિકાળ ચૈતન્ય જ્ઞાન ઉપયોગ રૂપ પર્યાય, જ્ઞાન ઉપયોગ રૂપ પરંતુ જ્ઞાન ઉપયોગ રૂપ પરંતુ એ ત્રિકાળ સ્વરૂપ પ્રત્યક્ષ છે. ઘણી વાત મારી ભાઈ, તે કારણ જ્ઞાન પણ તેવું જ છે. સાથી નિજ પરમાત્મામાં રહેલા નિજ આત્મા જે પરમાત્મા પરમ શક્તિ સ્વભાવ સ્વરૂપ સહજ દર્શન સ્વાભાવિક જે દર્શન સ્વાભાવિક અંતરનું ચારિત્ર અંતરનો સ્વાભાવિક આનંદ ને સુખ અને સહજ પરમ ચિત્ત શક્તિ રૂપ સહજ પરમ ચિત્ત શક્તિ જ્ઞાનનું વીર્ય અને જ્ઞાનની શક્તિ સ્વાભાવિક પરમ શક્તિ રૂપ નિજ કારણ સમયસારના નિજ કારણ રૂપ સમયસારના સ્વરૂપોને યુગ પર જાણવાને સમર્થ હોવાથી લ્યો ભાઈ આ તો ત્રિકાળ જ્ઞાન વળી ક્યાંથી? કેવળ જ્ઞાન તો ત્રિકાળ યુગ પર જાણે, પણ આ વળી ત્રિકાળ ભાઈ અહિયાં કારણરૂપ જ્ઞાન છે. નિજ કારણ સમયસારના સ્વરૂપોને જે ત્રિકાળ સ્વભાવ સહજ દર્શન સહજ ચારિત્ર સહજ સુખ અને સહજ પરમ ચિત્ત શક્તિ રૂપ નિજ કારણ સમયસારના સ્વરૂપોને સ્વાભાવિક ત્રિકાળ પરમ ચિત્ત જ્ઞાન શક્તિ રૂપ નિજ કારણ સમયસાર એટલે આત્મ સ્વભાવને એના સ્વરૂપોને યુગ પર જાણવાને સમર્થ હોવાથી ત્રિકાળ કારણ જ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષ કો સમજાય છે કાંઈ? એમાં ભેદ પડતો નથી. ક્યાં જયા કેવળ જ્ઞાન કી બાત ચલતી હૈ? નહી, કેવળ જ્ઞાન નું કારણ જે અંદર શુદ્ધ જે એક રૂપ સહજ સર્વ સ્વાભાવિક દર્શન જ્ઞાન સુખ ને ચિત્ત શક્તિ ત્રિકાળ શક્તિ સ્વભાવ જ્ઞાન એવું જે નિજ કારણ સમયસાર પરમાત્મા આત્મા એના સ્વરૂપો ને યુગપદ જાણવા ને સમર્થ હોવાથી તેવું છે. ક્યાં વ્યાખ્યા કો આવે? શું આ યુગપદ જાણવા ને સમર્થ હોવાથી તેવું છે. જેવું કેવળ જ્ઞાન એક સમયમાં સહાય વધારે જાણે છે એમ કારણ સ્વભાવ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન એ આત્માના સહજ દર્શન શક્તિ નો સ્વભાવ એને એક સમયમાં જાણવાને યુગપદ જાણવાને સમર્થ હોવાથી તેવું છે. આ શક્તિ રૂપની વાત છે, આ સ્વભાવ રૂપની વાત છે, સ્વભાવ રૂપની વાત છે, સ્વભાવ રૂપ શક્તિ રૂપ સમજાય છે કઈ? આ પ્રગટ રૂપ ની વાત નથી, પ્રગટ રૂપ કેવળ જ્ઞાન ની વાત ઉપર આવી ગઈ. સમજાય છે? ત્યારે કોઈ એમ અપેક્ષા લે ભાઈ કે કેવળ જ્ઞાન ને ચાર જ્ઞાન ને ત્રણ જ્ઞાન તો અપેક્ષા ના લઈને સાહેબ સૂક્ષ્મ વિગેરે કહેવાય, પણ એની પરિણતિ આ બાજુની અપેક્ષા ને લઈને એને પરિણામિક ભાવની પર્યાય કહેવાય. આ બાજુની અપેક્ષા લઈને જો આ બાજુ લઈને એ હું અહીં લે તો એ વાત નથી. શું કયું સમજાણું કઈ? આ તો વૈષય ભાઈ જીણો છે. જો કે આત્મા છે એના ત્રણ જ્ઞાન ચાર જ્ઞાન ને કેવળ જ્ઞાન એની અપેક્ષા લઈએ ત્યારે કે નિમિત્ત ની અપેક્ષાથી એ પર્યાય નો ભેદ પડે છે, પણ પરિણામિક ભાવનો પર્યાય લઈએ આ બાજુનો પરિણામિક ભાવનો પર્યાય લઈએ એને એને પર્યાય ને નિમિત્ત ની અપેક્ષા સૂક્ષ્મ ક્ષાય કહેવાય, અને નિમિત્ત ની અપેક્ષા વિના એને પરિણામિક ભાવની પર્યાય એને ને એને કહેવાય. એ તો આ નથી ને, કે એ આ નથી. એથી આ સ્પષ્ટ કરવું ભાઈ વાત સમજાય છે કઈ? કેટલીક વાર એમ કહેવાય છે કે ભાઈ આ ઇન્દ્રિય તો નિમિત્ત છે, છતાં જ્ઞાન તો પ્રત્યક્ષ જ છે, સ્વપ્રત્યક્ષ જ છે. ઇન્દ્રિય તો નિમિત્ત માત્ર, એની અપેક્ષા પરોક્ષ કહેવાય, એના જ્ઞાન સ્વની અપેક્ષા પ્રત્યક્ષ કહેવાય. એ તો આ નથી ને ભાઈ, ખુલાસો કરવો પડે ને. એ પર્યાય ને બે પડખાથી જોવામાં આવે છે. સમજાય છે કઈ? પ્રભુ એમાં નાખું તો થોડું એ ઘણી વાર કહીએ કે ભાઈ જ્ઞાન તો સદાય પ્રત્યક્ષ જ છે, સદાય પ્રત્યક્ષ આત્માથી થાય છે માટી. પછી શ્રુતો મતિઓ અવધિઓ મનપ્રિય હવે કેવળ બધા પ્રત્યક્ષ જ છે, પણ એને પરોક્ષ જે કીધા મતી શ્રુત ને એ તો નિમિત્તપણાની ઉપસ્થિતિ જોડે છે. એ અપેક્ષા લઈને પરોક્ષ કયા તો એ અપેક્ષા જ્ઞાનની પ્રણતિ બધી પ્રત્યક્ષ થઈ જાય છે. એ તો આ નથી ને, એના એ નથી. આ બહુ સમજાય છે કઈ? એટલે એ વાત આવે છે ને, એ અપેક્ષા પૂર્ણ પ્રકાર આ વસ્તુ અગમ વાત કરી આ પદ્મ મળી નાખી છે. નાનભાઈ નાનભાઈ તેથી જરી બોલી ગયા, નાનભાઈ પાછું બોલી ગયા, બોલી ગયા પંચો ફોન તેથી બોલી ગયા ખર્ચ ફોન લ્યા. હા વંચાવું છું તેથી આ કારણ જે છે પરમ સ્વભાવ રૂપ જે ભાવ એનો વિશેષ પર્યાય ત્રિકાળ એક રૂપ જો તેના જેવો ન હોય તો એ આખું આખું દ્રવ સાબિત થતું નથી. પરમ પરિણામિક ભાવ જેવો છે કે એને અપેક્ષિત ભાવ કેવળ જ્ઞાન ની વાત ના, એ તો અપેક્ષિત થઈ ગયું. એને એને પરિણામ ભાવની પર્યાય પરિણતિ કહેવાય. એ તો નિમિત્ત ની અપેક્ષા વિના ની પરિણતિ એને કહેવાય. પણ અહીંયા તો એનું પોતાનું જે જ્ઞાન ત્રિકાળ સ્વરૂપ પ્રત્યક્ષ સ્વરૂપ જે ભાવ પર્યાય એને આ સ્વરૂપ પ્રત્યક્ષ કયો છે. જરી જીણી વાત છે ભાઈ, આ વાત બીજા શાસ્ત્રોમાં ક્યાંય આવતી નથી. સમજાય છે ભાઈ? આત્માનો કેવળ જ્ઞાન એક સમયનો જે પર્યાય એ તો અસહાય પ્રત્યક્ષ, અહીં તો હજી ભેદ પાડીને પછી પ્રત્યક્ષ અપ્રત્યક્ષ પછી કહે છે. બોલો, અસહાય શબ્દ પડ્યો છે ને એથી બોલો, તો ફક્ત કેવળ ઇન્દ્રિયમ એટલી વાત છે એની વ્યાખ્યા કરી. પછી અસહાય એટલે કે છે, જો અસહાય તો નાખ્યો પણ અસહાય ની વ્યાખ્યા નું પછી પ્રત્યક્ષ સ્વરૂપ કહે છે કે આત્માનો કેવો જ્ઞાન પર્યાય ક્રમ રહિત ઇન્દ્રિયવલંબન રહિત સર્વદેશ કાળના વ્યવધાન અંતરાય રહીત એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે તે પર્યાયને કાર્ય સ્વભાવ જ્ઞાન કહે છે. તે પર્યાયને કાર્ય સ્વભાવ જ્ઞાન કહે અને તેનું કારણ નિજ પરમાત્મામાં પોતે ચિદાનંદ ભગવાન એનું જે સહજ દર્શન સહજ ચારિત્ર સહજ આનંદ ચિતાવી અને પરમ ચિત્ત શક્તિ રૂપ પરમ ચિત્ત શક્તિ પરમ જ્ઞાન શક્તિ રૂપ નિજ કારણ સમય સારના સ્વરૂપોને તદ્દન બીજી વાત છે ભાઈ, એ સ્વાભાવિક પરમ જ્ઞાન ત્રિકાળ શક્તિ એવો જે નિજ કારણ સમય સાર નિજ કારણ ત્રિકાળ ભાવ સ્વભાવ રૂપ ભગવાન એના સ્વરૂપોને યુગપદ જાણવાને સમર્થ એક સમયમાં એ બધા ત્રિકાળી જ્ઞાન જ્ઞાન ત્રિકાળી શોક ત્રિકાળી ચારિત્ર ત્રિકાળી દર્શન પોતાના પોતાના પરમ ચિત્ત શક્તિ પછી ચિત્ત શક્તિ લીધી છે ભાઈ, જ્ઞાન શક્તિને આ જ્ઞાન યુગપદ જાણે છે. શું કયું સમજાય છે? કઈ તદ્દન વિષય અગમ્ય વિષય મૂક્યો છે કે ભગવાન અહીંયા સ્વાભાવિક અસહાય જ્ઞાન ના બે ભેદ પાડ્યા, એક કાર્ય સ્વભાવ રૂપ જ્ઞાન અને કારણ સ્વભાવ રૂપ જ્ઞાન. કાર્ય સ્વભાવ રૂપ કેવું જ્ઞાન અને કારણ સ્વભાવ રૂપ જ્ઞાન એના પણ ઈ કારણ સ્વભાવ રૂપ જ્ઞાન નું સામર્થ કેટલું છે? કારણ સ્વભાવ રૂપ જ્ઞાન નું જે ત્રિકાળ ચૈતન્ય એક સમય ની પર્યાય સ્વરૂપ પ્રત્યક્ષપણે વર્તી રહી છે, ટકાવ નિગોદને સહિત હરાય સ્વરૂપ પ્રત્યક્ષ જ આત્મા છે. ટકાવ સ્વરૂપ ની અપેક્ષાએ ટકાવ પ્રત્યક્ષ જ છે. એ જે ભગવાન આત્મા આજુ હજી આવો જીવ મહિન્યા વિન્યા આ તો હજી વ્યવહાર ની વાત કરે, આવું જીવ નું જ્ઞાન કરે ત્યારે વ્યવહાર જ્ઞાન થાય, હજી ધર્મ નહીં, હજી ધર્મ નહીં. આવો જીવ છે એનો ઉપયોગ આવા પ્રકારના બાર છે અને એમાં જ્ઞાન ને દર્શન ની પર્યાય ટકાવ જે છે એ પર્યાય અંદર ના ચિત્ત શક્તિ રૂપ નિજ કારણ સમય સાર એના સ્વરૂપો ને યુગપદ જાણવાને સમર્થ હોવાથી ભાઈ ચિત્ત શક્તિ રૂપ પોતે નિજ સમય સાર કાયમ નો સ્વાભાવિક દર્શન સ્વાભાવિક ચારિત્ર સ્વાભાવિક સુખ ને સહજ પરમ ચિત્ત શક્તિ સ્વભાવ કોક શક્તિ કહો બે એક અર્થમાં છે એટલે સ્પષ્ટ કરવું પડ્યું છે ભાઈ. એમ કે સ્વભાવ ને અહીં શક્તિ જેમ ત્રિકાળ 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 ચૈતન્ય પડી છે, આનંદ રોગ ચારિત્ર રોગ દર્શન રોગ અને પરમ ચિત્ત શક્તિ સ્વભાવ જ્ઞાનાનંદ જ્ઞાન સ્વભાવ રોગ ત્રિકાળ એવો જે નિજ કારણ સમય સાર એવો જે નિજ કારણ સ્વરૂપ સમય સાર આત્મા એને યુક્ત જાણવાને સમર્થ હોવાથી કારણ જ્ઞાન પણ તેવું છે. એ કારણ જ્ઞાન પણ તે કાય જ્ઞાન જેવું, કાય જ્ઞાન જયારે બધું નામ જાણે છે તો કારણ જ્ઞાન અંતર ના ત્રિકાળ પોતાના સ્વભાવ ને યુક્ત જાણવાને સમર્થ ભાવો છે. ઘણો વિષય ભાઈ જરી જીણો છે એ જાણવાને સમર્થ હોવાથી તેવું છે, જાણવાને સમર્થ હોવાથી તેવું છે. એ સમજ છે, એ જાણવાની તાકાત વાળું છે, મારી જાણે જ છે. જો એ જાણવાનું કામ એ સમર્થ છે, એટલે જાણવાનું કામની પરિણતિની તાકાત નું એ વર્ણન છે, એટલે જાણે છે. જાણવાને સમર્થ હોવાથી તેવું છે, જેવું કેવળ જ્ઞાન જાણે છે એવું આની જાણવાની તાકાત છે, માટે જાણે છે પણ એમ કહેવાય છે. સમજાણો યુગપદ જાણવાને સમર્થ હોવાથી, જાણવાને સમર્થ હોવાથી તેવું છે, એ તો શક્તિનું વર્ણન કર્યું છે. એકાદ જ્ઞાન આનંદ ચારિત્ર અને દર્શન એવો નિજ કારણ પરમાત્મા, એને આ કારણ સ્વભાવ જ્ઞાન જાણવાને સમર્થ વાવું છે. કઈ ઉત્પાદ વૈભવું નથી એટલે કરીને આમ કાર્ય થાય છે તો પછી કાર્ય થઈ જાય. તો કાર્ય તો કેવળ જ્ઞાન કાર્ય છે, આ કાર્ય નથી. આ તો તેકાળ કાર્ય સ્વભાવ સામર્થ છે, એનું જાણવાનું સામર્થ જ છે. ન જાણી શકે એવી એનામાં છે, એને ભેદે નથી. એમાં ભેદ એ ગુરુ ભગવાન જ્ઞાતા ચૈતન જે ત્રિકાળ સ્વભાવ ભાવનો પિંડ જ્ઞાન આદિનો પિંડ એને પણ વર્તમાન કરી આય બધાને યુગ જાણવાને સમર્થ છે. એ જેવું કેવળ જ્ઞાન છે તેવું જ કારણ જ્ઞાન છે, આ સામર્થ ભાવ છે. નિગોદ મેં ભી એસા હૈ, કારણ જ્ઞાન તો નિગોદ કા જીવ મેં ભી એસા હિ તિકાલ પડ્યા હૈ. એ જ્ઞાનાનંદ ચૈતન્ય જ્યોત, એના સહજ સ્વાભાવિક આનંદ, સ્વાભાવિક દર્શન, સ્વાભાવિક ચારિત્ર અને ચિત્ત શક્તિ, જે જ્ઞાન રૂપ સ્વભાવ, એને એ સમયમાં યુગ પર જાણવાને સમર્થ હોવાથી તેવું છે. તો સમજાણો આમ શુદ્ધ જ્ઞાન નું સ્વરૂપ કહ્યું. લાલનજી જો જેની વાત છે બીજી અચ્છા ના 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 એ વાત નથી, બધી પૂર્વે નું મીંડા મૂકી આવી નવી સમજાવી નથી. ના ના એ વાત નથી, એ તમે કોઈ એક વાત નથી, આ તો બધા મીંડા મૂકીને બીજી વાત છે. સ્વરૂપ આરોઢ ની પર્યાય તો ઉત્પાદ વૈભાવી છે, એ આ વાત છે નહીં. નથી પકડી ને સતા, આ તો ત્રિકાળ ચૈતન સ્વભાવ ભાવ એક નો આનંદ કંદ જ્ઞાનાનંદ દર્શન રૂપ ને ચારિત્ર રૂપ એવો ત્રિકાળ કારણ સમયસાર સ્વભાવ જે છે, નિજ કારણ સમયસાર, એને આ કારણ ઉપયોગ જે છે સ્વરૂપ પ્રત્યક્ષ કારણ પરમા સમયસાર ના સ્વરૂપો ને આ કારણ જ્ઞાન જાણવાને સમર્થ છે. વાત આવી કે નહીં? શું આત્મા જે છે આ કેવળ જ્ઞાન ની વાત નથી, ચાર મત જ્ઞાન ની વાત નથી, ત્રણ જ્ઞાન ની વાત નથી, એ તો પર્યાય છે એની વાત. હજી તો વસ્તુ અંદર ત્રિકાળ કેવી છે, ભગવાન આત્મા ચૈતન દ્રવ કોને કહેવું, વસ્તુ કોને કહેવી, સ્વદ્રવ માં ભગવાન આત્મા કોને કહે છે, એ હજી આત્મા જયારે આવી ને આવો જયારે આવી ને તો હજી વ્યવહારિક જ્ઞાન એને છે. એટલે વ્યવહાર જ્ઞાન ની શ્રદ્ધા ની વ્યાખ્યા ચાલે, વ્યવહારી શ્રદ્ધા, વ્યવહારુ શ્રદ્ધા જે અનંત વાર કરી નવમી ગ્રીવે કહી ગયો ત્યારે ત્યારે એના ખ્યાલમાં વાત આવી હતી, સમજાય છે. પણ એ સિવાય ચૈતન્ય ત્રિકાળ આનંદ અખંડાનંદ શુદ્ધ ધ્રવ સ્વરૂપ છું એનું અવલંબન લે તો ધર્મ થાય, એ વાત બેઠી નથી. ત્રણ કાળ ત્રણ અનંત કાળ ગયો પણ એને બેઠી નથી, આ વાત તો બીજી છે. શું કયું સમજાય છે કઈ? જો શું કહ્યું, આ કાર્ય સ્વભાવ જ્ઞાન તો કેવળ જ્ઞાન કહ્યું, એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક ને પ્રત્યક્ષ જાણે, હજી એ વાત પણ જગત ને બે એવી કઠણ પડે, કારણ કેવળ જ્ઞાન જાણે તો એ પ્રમાણે લોકાલોક થઈ રહ્યા, ફેરફાર તો થાય નહીં. કરવું છું કેમ કે કેવળ જ્ઞાન જાણે પ્રમાણે તો બધું થઈ ગયું, પ્રમી છે ફેરફાર થાય નહીં. ત્રણ કાળ વચ્ચે જેટલા જીવોને જળ છે એની અવસ્થા એનું કાર્ય તો કેવળ જ્ઞાન જેવું જાણ્યું એવું થયા કરે છે, એનો ફેરફાર કોઈ કરી શકે? તો હવે આમાં કરવું છું, એ કેવળ જ્ઞાન નો નિર્ણય ચૈતન્ય અંતરમાં મુખમાં થઈને કરે ત્યારે કેવળ જ્ઞાન નો નિર્ણય થાય, એને ધર્મ થાય, એને કરવાનું આ છે, બાકી કઈ કરવાનું રહેતું. આ તો બીજી વાત લીધી છે, કે નિજ પરમાત્મામાં રહેલા પરમ સ્વભાવ પરમાત્મા એમાં રહેલા સ્વાભાવિક ટીકા જ્ઞાનાદી સ્વરૂપ એવું નિજ કારણ સમયસાર નિજ કારણ સમયસાર નિજ કારણ પરમાત્મા એને ઉપર જાણવાને સમર્થ હોવાથી નિજ કારણ પરમાત્માને જાણનારું નિજ કારણ પર્યાય તેને અહીંયા કારણ સ્વભાવ જ્ઞાન કહે છે. ઓ સમજાય છે ભાઈ? ત્રિકાળ કારણ પરમાત્મા, કારણ પરમાત્મા એટલે પોતે ત્રિકાળ કારણ સમયસાર કહો, કારણ પરમાત્મા કહો. આ જો કારણ સમયસાર એટલે કઈ મોક્ષ માર્ગ નથી. ત્રિકાળ કારણ સમયસાર ચૈતન્ય ભગવાન સ્વાભાવિક દર્શન ચારિત્ર આનંદ અને જ્ઞાન સ્વરૂપ એવું નિજ કારણ પરમાત્મા એના સ્વરૂપને યુક્ત જાણનારું કારણ જ્ઞાન છે. કારણ પરમાત્માને જાણનારું કારણ જ્ઞાન છે. દર્શનભાઈ સમજાણું કઈ ભાઈ? આ વિષય તદ્દન 9 થી 15 સુધી ગાથા નવી જ આખી જાતની ટપ છે. એ બ્રહ્મ જ્ઞાનની ચાદર કહે છે. બ્રહ્મ ઉપદેશ મેં કર્યો થાય કહે છે. અહો આ ઉપન્યાસ થી મેં બ્રહ્મ ઉપદેશ કર્યો છે. બ્રહ્માનંદ આત્મા ભગવાન આનંદ કંદ સુચિદાનંદ નું આમે પાનામાં કરાયો છે. જો એ બાર ગાથા સુધી તો એમ કે છે બ્રહ્મ ઉપદેશ કર્યો. સમજાય છે? બાર ગાથાની છે ને. ઓ 30મે પણ હે. જો આમ સંસારૂપી લતાનું મૂળ છેદવાને દાતરડા રૂપ આ ઉપન્યાસ થી બ્રહ્મ ઉપદેશ કર્યો. આ સંસારૂપી વેરડી નું મૂળ છેદવા ને દાતરડું, દાતરડ સમજતા ને, દાતરડ નહી હોતા ઘાસ કાઢની, દાતરડા રૂપ આ ઉપન્યાસ થી સૂચન થી કથન થી લખાણ થી પ્રારંભિક કથન પ્રસ્તાવના બાર ગાથા દ્વારા કરી છે. બાર ગાથા દ્વારા જેમ સમયસારમાં પણ કરી છે ને, બાર ગાથા દ્વારા પ્રસ્તાવના આપણું તત્વ રસ સમયસારમાં બાર ગાથા દ્વારા કરી દીધું, પછી એનો વિસ્તાર છે. એ અહીંયા બાર ગાથામાં બ્રહ્મ ઉપદેશ કર્યો છે. બ્રહ્મ નામ આનંદ કંચિદાનંદ ભગવાન, એનો દ્રવ્ય શું, એના ગુણ શું, એની પર્યાય શું અને પ્રગટ પર્યાય શું, એનો ઉપદેશ આ બાર ગાથામાં કર્યો છે. સમજાય છે? આમ શુદ્ધ જ્ઞાન નું સ્વરૂપ કહ્યું. આમ શુદ્ધ જ્ઞાન નું સ્વરૂપ કહ્યું. કે જે જીવને ભગવાન વિતરાગ શું છે, વિતરાગે કહેલા સર્વજ્ઞની દિવ્ય ધ્વનિની વાણી શું છે અને દિવ્ય ધ્વનિમાં ભગવાને કહેલા તત્વાર્થો કેવા છે, આ એને જાણે તો વ્યવહાર સંકિત એટલે પુણ્ય થાય. ધર્મ નહી એની વ્યાખ્યા છે. આ સ્ત્રી પણ જેને ખબર ને શ્રદ્ધાની નથી એને તો કોઈ રીતે વ્યવહાર પણ જૈન કહેવામાં આવતો નથી. એ નિશ્ચય સ્વરૂપ તો આ જીકે છે. વ્યવહારની જણાવવામાં વાત કરતા નિશ્ચયનું સ્વરૂપ શું છે જાણી દીધું ભેગું. કે કેવળ જ્ઞાન મોક્ષ દશા કેમ કરતે કે નિજ કારણ સમયસાર સ્વભાવ રૂપ જે છે એને જાણનારું નિજ કારણ જે સ્વભાવ જ્ઞાન છે એની અંદર એકાગ્રતા થવાથી ધર્મ થાય જ નહીં તો ધર્મ પરમ થતો નથી. ભેગી વાત પણ કહી દે છે. તો વાત તો કહી કે આ નિયમસાર તો કોઈ સમયસાર કરતા પણ અલૌકિક ચીજ એટલી વાત છે કે જે અત્યારે ચાલતી નથી. આ તો સર્વજ્ઞનો આત્માનો સ્વભાવ સર્વજ્ઞ જીવદ્રવ કેવો જોયો એ રીતે હજી વર્ણન કરે કે દ્રવ કારણ પરમાત્મા કારણ સમયસાર સ્વાભાવિક દર્શન જ્ઞાન આનંદ ને ચારિત્ર સ્વરૂપ ત્રિકાળ જવું છે એને કારણ સ્વભાવ જ્ઞાન જાણવાની તાકાત વાળો છે. એ આવડો થાય ત્યારે તેનો પરિણામિક ભાવ પૂરો થાય. અને કેવળ જ્ઞાન અને આ જે ચાર જ્ઞાન આદિ એ તો અપેક્ષિત વાત છે, એ વ્યવહાર નહીં નો વિષય છે. આદિ કારણ સ્વભાવ જ્ઞાન, કારણ સમય સાર અને કારણ જ્ઞાન એ નિશ્ચય નહીં નો વિષય છે. એ બે નહીં નો વિષય થઈને પ્રમાણ જ્ઞાન થાય છે. એની વાત છે ભાઈ, આ વાત વિતરાગ સર્વજ્ઞ દેવ શું કે છે, સર્વજ્ઞ ભગવાને જીવ દ્રવ કેવડો કેવો જોયો છે. આમ તો બધા કે ભાઈ બધા જીવ કે છે, બધા આત્મા કે છે, સાંખ્ય કે છે, વેદાંત કે છે, ફલાણા કે છે, ક્યાંય વાત ન મળે આ જીવની આ વ્યાખ્યાની. આવું જીવ સ્વરૂપ છે કે હજી તો જીવ કેવડો કે એ પોતે અનંત અનંત ગુણનો પિંડ વસ્તુ, એનું જે જ્ઞાન રૂપ જે કારણ પર્યાય કારણ સ્વભાવ જ્ઞાન, એની તાકાત ત્રિકાળ ને જાણવાની સામર્થ સ્વભાવ છે. એ પ્રતિજ્ઞા કરી કે પર્યાયમાં જયારે ભાન આવ્યું કે હો જીવ આવો છે, ત્યારે એ કાર્ય જ્ઞાન અંશે પ્રગટ્યું. પૂર્ણ કાર્ય જ્ઞાન તો કેવું જ્ઞાન છે, સમજાય છે. પણ મોક્ષ માર્ગ ની પર્યાય પ્રગટ થતા શૌદ ચૈતન નો કારણ પર્યાય એ ત્રિકાળ બધા સ્વભાવ ને જાણવાની તાકાત વાળું છે. અને એ જ્ઞાન ને આશ્રય ધર્મ થાય છે, અને એને આશ્રય પછી કેવું જ્ઞાન થાય છે. કોઈ બીજા ક્રિયાકાંડ કરવાથી, બહારની વર્તન વર્ત નિયમ ને કરવાથી, ત્રણ કાળ ત્રણ લોક માં જ્ઞાનીઓ કોઈ કહેતા હોય કે એનાથી શરૂઆત ધર્મ ની થાય પછી થાય, એ વિતરાગ માર્ગ ને વિશે છે નહીં. સમજાય છે જાણે, એ માટે બ્રહ્મ ઉપદેશ ભગવાન આચાર્ય કરવો પડ્યો. બ્રહ્મ ઉપદેશ કયો? જુઓ, બ્રહ્મ ઉપદેશ આનંદ કંદ ચૈતન બ્રહ્મ નો આ ઉપદેશ છે. ઓલા બ્રહ્મ જે વેદાંત કહે છે નહી, વેદાંત કહે છે નહી, વેદાંત બ્રહ્મ કહે છે ને, બ્રહ્મ જેવું વાત થઈ જાય છે. ઓહો, આ તો ત્યારે ટીકાળે કારણ એ તો બધું થઈ રહ્યું, એક રૂપ બ્રહ્મ થઈ ગયો. ભગવાન પરમાત્મા ટીકાળ સ્વભાવ ને એનું કારણ તો એટલો પરમાત્મા પરિણામ એવો નેવો છે, સદાય એવો રહ્યો. વેદાંત કે એવો રહ્યો? અરે એવો નથી, એ તો સ્વભાવના બે પડખા પાડી ટીકાળ અને વર્તમાન, વર્તમાન વર્તમાન ઉદ્રેકા એ રૂપે વસ્તુનું સ્વરૂપ વર્ણવી અને એની પર્યાયમાં ભાન થાય તે અપેક્ષિત છે, એ વાત વેદાંતમાં કઈ હોઈ શકે? અને રમણ વિજય બે ક્યાં હતા? કેવળ ચિત્ત શક્તિ રૂપ ના કારણ સમયસાર ના સ્વરૂપ ને યુગપત વ્યાખ્યા જ ક્યાં છે? આત્મામાં ત્રિકાળ દર્શન જ્ઞાન ચારિત્ર ને સુખ, એને જાણવાનું જે કારણ જ્ઞાન, એને જાણવાનું જે કારણ જ્ઞાન જ્ઞાનમાં સમર્થ છે, એટલું જ્ઞાનને જાણવાનું સમર્થ છે. અને એવી પ્રતીત કરી અને પછી કાર્ય કેવું જ્ઞાન થયું એને તો લોકાલોકને ઉત્પાદપણે જાણવાની સામર્થ છે. સમજાણો, આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. જો આ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું, શુદ્ધ જ્ઞાનનું કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન, એવા શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. પ્રશ્ન સમજાણું? આ બોલો, કોઈને એમ અપેક્ષા થાય કે બોલે પરિણામિક ભાવનો પર્યાય ત્રિકાળ સ્વની અપેક્ષા લઈએ તો આમ પર્યાય થાય, નિમિત્તની અપેક્ષા લા એની પર્યાયને પણ કહેવાય છે. જેમ આત્મામાં કેવળ જ્ઞાનથી એ નિમિત્તની અપેક્ષા ક્ષાય કહેવાય, પણ પરિણામિક ભાવની અપેક્ષા પરિણામિકની પર્યાય છે ભાઈ. સમજાય છે? એમ કર્મ ના નિમિત્ત ના સૂક્ષ્મ ની અપેક્ષા જ્ઞાન સમ્ય જ્ઞાન ને સૂક્ષ્મ કહેવાય, પણ આમ અપેક્ષા પરિણામિક ભાવની અને પર્યાય કહેવાય. એમ નિમિત્ત ની અપેક્ષા ક્રોધ અને ઉદય ભાવ કહેવાય, પણ પરિણામિક ભાવની અપેક્ષા ક્રોધ ને પરિણામિક ભાવ ની પર્યાય ક્રોધ ને કહેવાય છે. સમજાય છે? સમજાવવામાં કઈ સમજશે? આત્મા ત્રિકાળ પરમ સ્વભાવ ભાવ હૈ, ઉસકી પર્યાય મે વિકાર હો, ઉપશમ હો, સૂક્ષ્મ હો, ક્ષાયક હો, સબ પરિણામિક ભાવ કી પર્યાય સ્વ કી અપેક્ષા પે. वो तो निमित्त की अपेक्षा से उसको आओ क्रोध राग द्वेष दयादान विकार से उदय भाव से निमित्त की अपेक्षा कहवाय पोताना परिणामिक तिटा स्वभाव नु वर्तमान परिणाम नाम थाय छे ए पेक्षाए तो परिणामिक निजी पर्याय विकार भाव नो पर्याय छे एम कहवा आवे एने स्वभाव कहवा आवे विकार पर स्वभाव है केम के नो परिणामिक नो अटकेलो विकार छे
बराबर
अरे क्षोभ संपन्न नो परिणामिक नो पर्याय छे ए वात नथी आ
बराबर
કેટલા કરી એ વાત આ નથી આગળ પણ કહેશે ભાઈ કે સિદ્ધ જેવા બધા સંસારી જીવ છે આગળ કહેશે જેવા સિદ્ધ ભગવાન છે એવા જ ભવ મલિન ભવમાં રહેલા સિદ્ધ ફરત બીજા જેવ બધા જેવો છે એ કઈ સિદ્ધ ની પર્યાય પ્રગટ રૂપે છે એ અપેક્ષા નથી નિમિત્ત ની અપેક્ષા નો જે રાગ ને પર્યાય ને લક્ષ્મણ ન લેતા સ્વભાવ તરફ ના ભેદ ને લક્ષ્મણ લેતા ત્રિકાળ સિદ્ધ સમાન છે એમ ત્યાં કહી દીધું છે એ વાત નથી સમજાય છે આગળ લેશે હુડતાળી ની ગાથમાં હુડતાળી ગાથા આવે છે હુડતાળી છે ઉડતાળી છે જો જાય શ્યા સી તપ્પા ભવમલ્ય જીવ તારી સા ભંતી જરમરણ જમ મુક્કા અટગુણાલંકી આતે જેર સુડતાળી જાતા છે ને જેવા સીધ ભગવાનો છે તેવા સંસારી જીવો છે ભવલિન ભવલિન પથલિન ફરિયા તો છે મલિન તો છે સંસારી જીવની નિવૃત્તિ માંડીને સ્થાન સુધી ફરિયાદ તો છે ભાઈ છે ને જેથી તે સંસારી જેવો સિદ્ધાત્માઓની માફક જન્મ જરા મરણ થી રહીત અને આઠ ગુણોથી અલંકૃત છે જો આઠ ગુણોથી અલંકૃત છે પ્રગટ રૂપ છે મલિન લીન છે પાંચ ગુણો અલંકૃત છે એ તો કર્મના નિમિત્તની અપેક્ષા ન લેતા ભગવાન એવો ને એવો છે આઠ ગુણ પ્રગટ નથી પણ પ્રગટ છે એવી અપેક્ષા એ લઈને વાત કરી છે આ વાત એથી બીજી છે એથી આગરી વાત સમજાય છે કઈ અહીં તો શુદ્ધ જ્ઞાન જે છે જે આત્માનું શુદ્ધ જ્ઞાનના બે પ્રકાર સ્વભાવ જ્ઞાન કહો અસહાય જ્ઞાન કહો શુદ્ધ જ્ઞાન કહો એના બે પ્રકાર એક કાય સ્વભાવ જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણ્યું કેવળ જ્ઞાન એનું કાય સ્વભાવ જ્ઞાન અંતરમાં ત્રિકાળ પોતાના ત્રિકાળ સ્વભાવને જાણવાની સામર્થ્ય વાળો નિજ કારણ પરમાત્માને જાણવાના સામર્થ્ય વાળો નિજ સમયસાર પરમાત્મા ભગવાનને જાણવાના સામર્થ્ય વાળો જે જ્ઞાન કારણ પર્યાય રૂપ છે એને આ શુદ્ધ કારણ જ્ઞાન કહેવામાં આવે છે એ વાત સમજવા માટે પણ કેટલી વાત જોઈએ વસ્તુ છે એને જાણે એને જાણ્યા વિના માણસને કર્મો કરવો હવે એ જાણવું એ જાણવાનો પ્રયત્ન કરવાની દરકાર કારણ ભગવાન જ્ઞાન સ્વરૂપ જ છે એમાં બીજું કઈ છે જેટલો ઉત્થાન દયા દાન વ્રત પૂજા ભક્તિનો વિકલ્પ ઉઠે બધો વિકાર છે એ વિકાર ને સારે કોઈ દી ત્રણ કાળમાં દરંબર થતો નથી અજ્ઞાનીઓ એમાં મનાવી દીધો છે વસ્તુના સ્વરૂપને જાણ્યું નથી માટે અહીં ભગવાન કે છે આ શુદ્ધ જ્ઞાનના સ્વરૂપના પ્રકાર
વર્ણવ્યા
ભાઈ ઓલાને શુદ્ધ કીધું કેવળ જ્ઞાન ને શુદ્ધ કીધું આ ત્રિકાળ પર્યાય છે એ પણ શુદ્ધ કહ્યું છે હવે શુદ્ધાશુદ્ધ નું સ્વરૂપ કહે છે હવે આ નીચે પ્રમાણે શુદ્ધ અશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ ને ભેદ કહેવામાં આવે છે જેરી વાત આ ઉપલબ્ધિ ભાવના ને ઉપયોગ થી તથા અવગ્રહાદી ભેદ થી અથવા બહુ બહુવિધ વગેરે ભેદથી મતિ જ્ઞાન અનેક ભેદ વાળું છે આ મતિ જ્ઞાન અનેક ભેદ વાળું છે કઈક શુદ્ધ છે અને કઈક અશુદ્ધ છે અંશે પ્રગટેલું છે બાકી છે અશુદ્ધ કેવું છે? મતિ જ્ઞાન ત્રણ પ્રકારનું, સમ્યક મતિ જ્ઞાન. ધર્મી જીવને સમ્યક મતિ જ્ઞાન થાય એના ત્રણ પ્રકાર છે. એક ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. મતિ જ્ઞાન આવરણનો સૂક્ષ્મ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણ શક્તિ, તે ઉપલબ્ધિ છે. પદાર્થને જાણવાની અંદર શક્તિ ઉઘડી તેને ઉપલબ્ધિ કહે, બીજી ભાષાએ તેને લબ્ધિ કહે છે. આ સમ્યક મતિ જ્ઞાન. હું ચિદાનંદ જ્ઞાતા છું, આનંદ છું એવું ભાન થઈને જે સમ્યક જ્ઞાન પ્રગટ્યું જેમાં પદાર્થને ગ્રહણ કરવાની તાકાત છે, એવી અંદર લબ્ધિને ઉપલબ્ધિ મતિનો ભેદ કહે છે. મતિ જ્ઞાનનો ઉપલબ્ધિ ભેદ. જાણેલા પદાર્થ પ્રત્યે ફરી ફરીને ચિંતન તે ભાવના છે. આ કાવું છે, આ પીવું છે ઇત્યાદિ રૂપે અર્થગ્રહણ વેપાર થી ઉપયોગ છે. જો ભાવનાની વ્યાખ્યા કરી, જાણેલો પદાર્થ એમાં વારંવાર એકાગ્ર થવું તેને ભાવના મતિ જ્ઞાન કહે છે. અને પછી આ કાવું છે, આ પીવું છે, આ ભગવાન છે વગેરે અર્થગ્રહણ વેપાર, પદાર્થના જાણવાનો વેપાર, તે વર્તમાન ઉપયોગ રૂપ મતિ જ્ઞાનનું મતિ જ્ઞાન સ્વરૂપ છે. એટલે મતિ જ્ઞાનના ત્રણ ભેદ, ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. લબ્ધિ તેની ભાવના અને પ્રગટ વેપાર રૂપ જે પરને જાણવાનો વેપાર, આ એને આ ઉપયોગ કહે છે. સ્વને જાણવાનો વેપાર એમાં પણ ઉપયોગ આવી જાય છે. અવગ્રહાદિ ભેદથી અથવા મતિ જ્ઞાન ચાર ભેદ વાળું છે. અહીં તો બધી વ્યાખ્યા નો હોય. અવગ્રહ, ઈહા વિચારણા, અવાય નિર્ણય અને ધારણા, એ વિશેષ માટે મોક્ષ ટીકા થઈ જુઓ. ચાર પ્રકારનું એ છે અવગ્રહ. ઈહા મતિ જ્ઞાનમાં કંઈ પણ પહેલું પકડાય તે અવગ્રહ કહેવાય છે. પછી એનો વિચાર થાય, પછી એનો નિર્ણય થાય, પછી એને ટકાવીને ધારણા થાય, એવા મતિ જ્ઞાનના ભેદ ચાર છે. પેલા ત્રણ કહેવા ચાર છે. અથવા બહુ બહુવિધ એવા ભેદ થી મતિ જ્ઞાન એક બાર ભેદ વાળું છે. એ મતિ જ્ઞાન ના બીજા બાર ભેદ છે. મતિ જ્ઞાન બાર ભેદ વાળું, બહુ એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ત, અનિસરત, નિસરત, અનુક્ત, ઉક્ત, ધ્રુવ ન ધ્રુવ. વિશેષ માટે મોક્ષાર્થી પાસે જુઓ, એ જાણવાની વાત છે. વિશેષ બહુ સમજાણો. એ લબ્ધિ અને ભાવનાના ભેદ થી શુદ્ધ જ્ઞાન બે પ્રકારનું છે. લબ્ધિ અને ભાવના શુદ્ધ જ્ઞાન આત્માને પકડવામાં અને પરને જાણવામાં અંદરનો ઉઘાડ દશાથી સ્વભાવને આશરે ઉઘડેલી દશા એને લબ્ધિ કહે છે. અને એની અંદરની પકડ દશા, એકાગ્ર થવાની દશાને ભાવના કહે છે. શુદ્ધ જ્ઞાનના બે પ્રકાર લીધા છે. ઉપયોગને એના ભાવના મારી દીધો સામે નથી, જુદું નથી. આમ પાડી ભાવનામાં, ભાવના ના ભેદથી જતા એ ભાવના નહીં, ભાવના મારી દીધું ઉપયોગને. અવધિ જ્ઞાન દેશ અને સર્વ અને પરમના ભેદથી અવધિ જ્ઞાનના ત્રણ ભેદ છે. ભગવાન ત્રિલોકનાથે અવધિ જ્ઞાન અંદરની દશા ઉઘડતા જ્યારે સ્વર્ગ ને નર્ક અંદર જ્ઞાનની પર્યાયમાં જણાય, જ્ઞાનની પર્યાયમાં સ્વર્ગ નર્ક અંદરમાં ઉપયોગ મુક્તા જણાય, અંદરમાં ઉપયોગ મુક્તા, એવા અવધિ મર્યાદિત જ્ઞાનનો વિકાસ, એ વિકાસના ત્રણ પ્રકાર. એક દેશનામ અવધિ, એક સર્વનામ સર્વ અવધિ અને પરમ અવધિ, એવા ત્રણ ભેદ છે. એ અવધિ જ્ઞાનના ત્રણ પ્રકારનું છે. રુજુમતિ અને વિપુલમતિના ભેદને લીધે મન પ્રજ્ઞાન બે પ્રકારનું છે. રુજુમતિ સર્વને જાણવાનું જ્ઞાન અને વક્રને સર્વ બધાને જાણવાનું, એવું એક જ્ઞાન મતિ મનોપ્રજ્ઞાન થાય છે. જે મુનિઓને સંતોને હોય છે, કોઈને છઠ્ઠા ગુણસ્થાન વાળા કોઈ મુનિ હોય, નગ્ન દિગંબર સંતો, એવા મુનિને કોઈને અંદરની દશા ઉઘડે છે એના મનોપ્રજ્ઞાન થાય છે. પરમ ભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિને આ ચાર સમ્ય જ્ઞાન હોય છે. હવે સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા કરી. પરમ ભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિ એટલે ધર્મી, ચોથા ગુણસ્થાન થી માંડીને પાંચમું છઠ્ઠું વગેરે. કેવો ધર્મી હોય, પરમ ભાવમાં સ્થિત ચૈતન જ્ઞાનાનંદ અખંડ છું તેવા ભાવની અંતરમાં એકાગ્ર, એ પુણ્યથી ધર્મ સ્વીકારે નહીં, નિમિત્તથી સ્વીકારે નહીં, નિમિત્તથી ધર્મ સ્વરૂપે ની ક્રિયાકાંડ ના બાયથી ધર્મ સ્વરૂપે નહીં. અંદર ની એક સમય નો પર્યાય ઉઘડેલો એમાં પણ સ્થિત નથી. એ પર્યાય પરમ ભાવ માં છે. વિકાસ શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદ ધ્રુવ છો એવા પરમ ભાવ માં સ્થિત સમ્યક દ્રષ્ટિ ને આ ચાર સમય જ્ઞાન હોય છે. સુમતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન સર્વ સમ્યક દ્રષ્ટિ જીવન હોય છે. સુઅબધિ જ્ઞાન કોઈ કોઈ સમ્યક દ્રષ્ટિ જીવન હોય છે. મનુત્વ જ્ઞાન કોઈ કોઈ મુનિવરો ખાસ સંયમ ધોરણે હોય છે, બધા મુનિઓને હોતું નથી. જેવું અહીંયા વધારે સ્થિત કહ્યું કે સમ્યક ચોથું ગુણ સ્થાન હો, પાંચમું હો કે મુનિ ની દશા હો, એ ત્રણે પરમ ભાવમાં સ્થિત હોય તો જ્ઞાની છે, નહીતર જ્ઞાની છે. ચોથા ગુણ સ્થાન વાળો સંસારી હો, ક્ષણિક રાજા, જેમ ભરત ચક્રવર્તી 96,000 સ્ત્રી હતી, ક્ષણિક રાજા ને 1,000 સ્ત્રી હતી પણ સમ્યક દ્રષ્ટિ હતા. એ પરમ ભાવમાં સ્થિત જ્ઞાનાનંદ ચિદાનંદ અખંડ આનંદ કંદ શુદ્ધ છો એવી અંતર દ્રષ્ટિમાં સ્થિર હતા તો એ સંકિત કહેવાય, નહીતર સંકિત કહેવાય નહીં. ઓ સમજાય છે કાંઈ? અને શ્રાવક પણ પરમ ભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિ જીવના શ્રાવક ભાવ કહેવાય. એકલા 12 વર્ત ને વ્રત ની ક્રિયાકાંડ કરવી કઈ શ્રાવક કહેવાતા નથી. ભગવાનના માર્ગમાં એને શ્રાવક કહેતા નથી. પરમ ભાવમાં સ્થિત ભગવાન જ્ઞાનાન નિમિત્તની અપેક્ષા નહીં, સંકલ્પ વિકલ્પ દયાદાન વર્તના વિકલ્પની અપેક્ષા નહીં, રાગ છે. વર્તમાન એક સમયની પર્યાય ઉઘડેલી એની અપેક્ષા નહીં. ત્રિકાળ પરમ ભાવ સ્વભાવમાં સ્થિત ને સમ્યક દ્રષ્ટિ કહે છે. ત્રિલોકનાથ ભગવાન એને સમ્યક દ્રષ્ટિ કહે. અહીંથી ધર્મની શરૂઆત થાય છે, નહીતર ધર્મની શરૂઆત થતી નથી. માટે એને આ જ્ઞાન કરવું જોઈએ કે આત્મા ત્રિકાળ શું છે, પર્યાય શું છે, ઉઘડેલી દશા શું છે, વિકાર શું છે, સંયોગ શું છે, એનું જ્ઞાન કરાવવા જીવનું જ્ઞાન કરાવ્યું છે. જો આ જીવ દ્રવ્યની વ્યાખ્યા હાલે છે, જીવ દ્રવ્યનો ઉપયોગની વ્યાખ્યા કરતા આવો આખો સાચર જીવ આખો ગણાય છે. પરમ ભાવમાં સ્થિત સમ્યક દ્રષ્ટિને અહીં તો એક જ વ્યાખ્યા મૂકી દીધી. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, એ ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે. પર્યાય નહીં, વર્તમાન પર્યાય નહીં, એટલો એ નહીં, પુનપાપની દયા એ નહીં, નિમિત્ત નહીં, સંયોગ નહીં, દેવની ક્રિયા નહીં, એકલો ત્રિકાળ ચિદાનંદ આનંદ કંદનો ગાંગડો છે, એકલો જ્ઞાનાનંદ સ્વરૂપ છે. આ એમાં સ્થિત, એની રૂચિથી સ્થિત, એની સ્થિરતા ન ઉઠતી સ્થિત, એની વિશેષ સ્થિરતા ન ઉઠતી સ્થિત, આ એવા સમ્યક દ્રષ્ટિના ચાર સમ્યક જ્ઞાનો હોય છે. સુમતિ જ્ઞાન, સુશુદ્ધ જ્ઞાન, પરમ ભાવ ચૈતન મૂર્તિ જ્ઞાયક ત્રિકાળ, જે કીધો સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ્ન, સત પરમ ચિત્ત શક્તિ રૂપ, નિજ કારણ સમયસાર ને એવા ઉપર જાણવાને કારણ સમયસાર જ્ઞાન, આ એમાં જે સ્થિત છે આ એને સમ્યક દ્રષ્ટિ કહે. હજી તો કાને શબ્દ પીડ્યા આ પરમ સ્વભાવ ભાવ ત્રિકાળ શુદ્ધ ને વળી એનું કારણ સમય જ્ઞાન, કારણ સમય કારણ સ્વભાવ જ્ઞાન, એ કારણ સ્વભાવ જ્ઞાન સહિત આખો આત્મા એમાં જે એકાગ્ર થઈ અને શ્રદ્ધા જ્ઞાન કરે એને સમ્યક સુત ને સમ્યક મતિ જ્ઞાન થાય. ગુજરાતી ભાષા ધ્યાન તો બહુ રાખતે હું ભાષા સ્વભાવ ગુજરાતી હે ને યા સમજાય છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા એ શાસ્ત્ર દ્વારા ધ્વનિ દ્વારા કહે છે. એનું મુનિઓએ નિગ્રંથ મુનિ સંત હતા, એ જંગલમાં અવસ્થા હતા. મુનિઓની દશા નગ્ન ત્રિકાળ હોય છે, ત્રણ કાળ ત્રણ લોકમાં નગ્ન હોય છે મુનિ ભાવ ભાન સહિત, નહીત્ર મુનિ પણ ત્રણ કાળ ત્રણ લોકમાં જૈન દર્શનમાં ગણ્યું નથી, વિતરાગ માર્ગમાં મુનિ પણ ગણ્યું નથી. એ આત્માના આનંદ કંદમાં ઝૂલતા ક્ષણે ને પળે છઠું ને સાતમું ગુણસ્થાન જયારે હજારો વાર આવે, સાતમું ગુણસ્થાન આનંદ કંદ અંદર પરમાત્મા જેવો અંદર હાથમાં ડૂબીકી મારી જાય, વળી ક્ષણમાં છઠ્ઠું વિકલ્પ ઉઠે, વળી ક્ષણમાં આત્મું, એવી દશા સંત મુનિઓની હાથમાં છતાં અનુષ્ઠાનમાં જોતા ભાવલિંગી સંત એને શરીરની નગ્ન દશા સહજ થઈ જાય. એ સિવાય મુનિપણું સાધુપણું વિતરાગ માર્ગમાં કહેવાતું નથી. બીજી રીતે માને તો એને ભગવાન મિથ્યા દ્રષ્ટિ કહે છે, એને સમ્યક દ્રષ્ટિ નહીં, એની શ્રદ્ધા પણ હાથી કહેવાતી નથી. આ એવા સમ્યક દ્રષ્ટિને સ્વરૂપમાં રમણ કરતા કરતા ચાર જ્ઞાન કોઈને થઈ જાય. કોઈને મતિશ્રુત હોય છે, કોઈને અવધિ હોય છે, કોઈને મનસ્પર્ય હોય છે. સમજાણું કઈ કેટલી વાત લીધી જો પછી વ્યાખ્યા તો કરી નાખે છે બધી. એના જ્ઞાનમાં જણે છે પરમ ભાવ સ્થિત હોય તે સમ્યક દ્રષ્ટિ છે. ચોથું પાંચમું છઠ્ઠું ગુણસ્થાન, બહારની ક્રિયાકાંડ ઉપર કઈ ગુણસ્થાન છે નહીં, તો અંતરના સ્વભાવનું ભાન ને આશરે છે. એવો વિતરાગ માર્ગ ને કેવળ જ્ઞાન પોકાર કરી ગયા. મિથ્યા દર્શન હોય તે અમતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, એટલે કુમતિ જ્ઞાન, કુશુદ્ધ જ્ઞાન, વિભજ્ઞાન એવા નામાંતરોને પામે. જેની શ્રદ્ધા ઊંધી છે, જે દયાદાન વ્રતના પરિણામથી ધર્મ માને છે, જે નિમિત્તની ક્રિયાથી ધર્મ માને છે, એ મિથ્યા દ્રષ્ટિઓના જ્ઞાનને કુમતિ જ્ઞાન કહે છે, તેના ભણતરને કુશુદ્ધ જ્ઞાન કહે છે. અને એના વિશેષ ઉઘડેલું જ્ઞાન હોય કંઈક પર પદાર્થને જાણવાનું તો તે વિભંગ જ્ઞાન કહે, એવા નામાંતરોને પામે છે. અહીં ઉપર કહેલા જ્ઞાનોને વિશે સહજ જ્ઞાન જો હવે પેલું કારણ સ્વભાવ જ્ઞાન જે કહ્યું થયું, હવે એને પ્રત્યક્ષ અને પરોક્ષની વ્યાખ્યા આપે છે. હવે એટલે અસહાય શબ્દ વાપર્યો તો એની સ્પષ્ટ કરી નાખે છે. ઉપર કહેલા જ્ઞાનોને વિશે સહજ જ્ઞાન, શુદ્ધ અંતઃ તત્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી, શુદ્ધ અંતઃ તત્વજી, શુદ્ધ અંતઃ તત્વજી, આત્માનો અંતઃ સ્વભાવ ભાવ, ત્રિકાળ અંતઃ સ્વભાવ ભાવ, એવું જે પરમ તત્વ એમાં વ્યાપક હોવાથી, પર્યાયમાં વ્યાપક હોવાથી બહાર નહીં આ સમજાય છે કાંઈ. જે સહજ જ્ઞાન એવો આ કારણ સ્વભાવ જ્ઞાનની વ્યાખ્યા છે, અને કારણ સ્વભાવ જ્ઞાનને આ સ્વરૂપ પ્રત્યક્ષ કહે છે. ઉપર કહેલા જ્ઞાનોને સહજ જ્ઞાન, જે માથે કહ્યું એ કારણ જ્ઞાન, તે હવે એને પ્રત્યક્ષ શબ્દ વાપરે છે. શુદ્ધ અંત તત્વ સ્વરૂપ, ત્રિકાળ અંત સ્વભાવ સ્વરૂપ, શુદ્ધ અંત સ્વરૂપ સ્વભાવ સ્વરૂપ તત્વ છે ને ભાવ, શુદ્ધ અંત ભાવરૂપ પરમ તત્વ, એમનો પરમ તત્વ છે ત્રિકાળ, એમાં વ્યાપક હોવાથી એ કારણ સ્વભાવ જ્ઞાન પર્યાય ત્રિકાળ અંત તત્વ સ્વભાવ પરમ તત્વ એમાં વ્યાપક હોવાથી તે કારણ સ્વભાવને સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. સ્વરૂપ પ્રત્યક્ષ નીચે સ્વરૂપે પ્રત્યક્ષ, સ્વરૂપ અપેક્ષા પ્રત્યક્ષ, સ્વભાવ પ્રત્યક્ષ. આ વાત તદ્દન નવી છે, કોઈ આ શાસ્ત્રમાં આ રીતની વાત આવતી, દિગંબર શાસ્ત્રોમાં પણ આ વાત અહીંયા સ્પષ્ટ કરી છે, બીજે ઠેકાણે આ વાત છે નહીં. સાચી વાત છે, આ શબ્દો કાન નતા કેશવભાઈ, વાત સાચી છે. આ શબ્દો આ વસ્તુ શું છે, સર્વજ્ઞ ભગવાન કહેલો એ ત્રિકાળ સહજ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ અંત તત્વરૂપ પરમ તત્વ, અંત તત્વરૂપ અંત ભાવરૂપ તત્વ એટલે અંતર ભાવરૂપ, દ્રવ તો આત્મા વસ્તુ, એનો અંત અંત તત્વ અંતર ભાવરૂપ, આત્માનો અંત શુદ્ધ ભાવરૂપ એવું જે પરમ તત્વ, એમાં વ્યાપક હોવાથી એમાં ત્રિકાળ વ્યાપક એટલે પર્યાયમાં કોઈ ઠેકાણેનો વ્યવ છે, આ સ્વરૂપ પ્રત્યક્ષ નો ક્યાંય વ્યવ છે નહીં, એવું કારણ સ્વભાવ જ્ઞાન એને અહીંયા સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. મનભાઈ કે માથું મો માથું હાથે નથી, એમાં હે આમાં તો એવું જ છે, આ ગાથાઓ જેવી છે. 9 થી 15 નિમસારની તદ્દન અલૌકિક રીતે પદ્મમળ થારી સંત મુનિ જંગલમાં રહી અને જે ભગવાનનો અંદર અધ્યાત્મ હતું એને ખેંચીને કાઢીને દોઈને મૂક્યું છે. સમજાય છે કાંઈ? એ તો હવે પ્રત્યક્ષ ને પરોક્ષ ને ઓલામાં તો ભેદ પડ્યા હતા દસમામાં, હા નામ પડ્યા હતા, અને અહીંયા તો અસાય શબ્દ જે પડ્યો છે એમાંથી પ્રત્યક્ષ ને પરોક્ષ કાઢ્યો છે ભાઈ. અસાય શબ્દ પડ્યો છે એમાંથી હવે પ્રત્યક્ષ ને પરોક્ષ. તો પ્રત્યક્ષ આત્મામાં ત્રિકાળી જ્ઞાન એક સમય નું છે, એ સ્વરૂપ પ્રત્યક્ષ છે કે જે સ્વરૂપ પ્રત્યક્ષ ત્રિકાળ દર્શન આનંદ ને જાણવા ને સામર્થ વાળું છે એને આ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. ઓહો, કેવડો જીવ! આ કેવળ જ્ઞાન ની વ્યાખ્યા નથી, કેવળ જ્ઞાન ની વ્યાખ્યા નથી, આ ચાર જ્ઞાન ની વ્યાખ્યા નથી, આ ત્રણ જ્ઞાન ની વ્યાખ્યા નથી. સ્વરૂપ સ્વરૂપ ક્યું શોધન સહજ જ્ઞાન કે ઓલા અહી સહજ જ્ઞાન કે જે સ્વરૂપ પ્રત્યક્ષ છે, જે સહજ જ્ઞાન કે જે સ્વરૂપ પ્રત્યક્ષ છે એ કેવું છે? શોધ અંત તત્વ નો પરમ તત્વ નો વ્યાપક ક્યાંય એનો વિરોધ નથી. કેવળ જ્ઞાન તો નવું થાય છે એ કઈ વ્યાપક નથી, માટે એને સ્વરૂપ પ્રત્યક્ષ નહીં કહે. કેવળ જ્ઞાન એ સ્વરૂપ પ્રત્યક્ષ નથી, કેવળ જ્ઞાન સતત પ્રત્યક્ષ છે, એ તો સંપૂર્ણ પ્રત્યક્ષ છે. સકળ પ્રત્યક્ષ પ્રગટ રૂપ કાર્ય છે, તો કાર્ય જ્ઞાન છે જેમાં ત્રણ કાળ ત્રણ રૂપ સકળ પ્રત્યક્ષ વર્તમાન ઉત્પાદ પર્યાયમાં વર્તી રહ્યા છે, જણાઈ રહ્યા છે. ઓલું તો સામર્થ રૂપ ની વાત, સામર્થ જાણી રહ્યું રૂપ જાણી રહ્યું કે જાણે જાણવું ને ન જાણવું ને જાણવાનું નથી, જાણવું ની બે પેદે માં નથી, જાણવાનું સાંભળે એટલું પડ્યું છે. પણ હું આમાં બરો સમજતો નથી એમ કે છે કે ભાઈ આખી વાત તો થાય છે, ભાઈ તો પકડે તો એને જ પકડાય હું નડવાય, પણ આ બધું પકડાતું નથી. વળી ત્રિકાળ સ્વભાવ ને એનો વળી પર્યાય ને વળી એમાં એ પર્યાય ત્રિકાળમાં વ્યાપક, હે ભાઈ આ ઉપયોગ ની વ્યાખ્યા છે. ઉપયોગી જ્ઞાન દર્શન નો વેપાર છે, તો જ્ઞાન દર્શન જેવો એનો ત્રિકાળ ગુણ છે એવો જ એક સરખો એવો પર્યાય એનો જ્યાં સુધી વ્યાપક સરખો ન હોય તો એ જ્ઞાન દર્શન નો પરમ પરિણામિક ભાવ નું આખું રૂપ સાબિત થતું નથી. ભાઈ કારણસર પર્યાયમાં તો પછી બીજું આવશે, બધા પર્યાય આવશે, આમાં તો પછી ઉપયોગની વ્યાખ્યા છે. આત્મા વસ્તુ છે એનો જ્ઞાન દર્શન જે ગુણ છે એની પ્રગટ પર્યાયો જે છે પાંચ જ્ઞાન ને ત્રણ જ્ઞાન એમાં તો ઓછા વત્તાની અપેક્ષા આવે છે, પણ જેવું ધર્માસ્તિકા એક રોગ પર્યાય રૂપે છે પરમ પરિણામિક સ્વભાવે ધર્માસ્તિકા, પરમ પરિણામી સ્વભાવ છે ધર્માસી નો, ધર્માસી છે ને ધર્માસી હોતા એની પર્યાય નો આખો ભાગ ગણી ને આખો પરમ પરિણામી સ્વભાવ જ્ઞાન દર્શન પૂરા કયા છે ત્યારે પૂરો થાય છે, ત્યારે એનો પરમ પરિણામિક ભાવ દ્રઢ દ્રષ્ટિએ નિર્ણય કરવાનો પૂરો થાય, નહીતર પૂરો થતો નથી. વિશેષ